એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે યુરોપ વિશેની આપણી સમજને કદાચ હચમચાવી શકે છે.
નમસ્કાર. હા, આપણે વાત કરી રહ્યા છીએ નોર્મન ડેવિસના ખૂબ જ પ્રખ્યાત અને કહેવું પડે કે ભારેખમ ગ્રંથ યુરોપ એક ઇતિહાસ વિશે. આ પુસ્તક ખરેખર એક પડકાર છે, એટલે માત્ર એના કદને કારણે નહીં પણ એના વિચારોને કારણે પણ.
અને તેનું મહત્વ આજે પણ એટલું જ છે, કદાચ કદાચ વધારે પણ, કારણ કે તે આપણને શીખવે છે કે ઇતિહાસ કેવી રીતે લખાય છે અને અને જે ઇતિહાસ આપણે જાણીએ છીએ તે કદાચ અધૂરો હોઈ શકે છે, ખરું ને?
બિલકુલ. એ યુરોપને જોવાની જે પરંપરાગત રીત છે, પેલી પશ્ચિમી કેન્દ્રિત, એને સીધો પડકારે છે.
એટલે સામાન્ય રીતે આપણે યુરોપનો ઇતિહાસ એટલે ફ્રાન્સ, જર્મની, બ્રિટન એ જ સમજીએ છીએ.
હા, બસ એ જ. પણ ડેવિસ કહે છે, ભાઈ એક મિનિટ, આ તો અડધી જ વાત થઈ. પૂર્વ અને મધ્ય યુરોપ વગર યુરોપની કલ્પના જ કઈ રીતે થઈ શકે? અને અત્યારે જુઓ, યુક્રેન, પોલેન્ડ જેવા દેશો સતત સમાચારોમાં છે, એટલે આ દ્રષ્ટિકોણ સમજવો એ હવે બહુ જરૂરી બની ગયો છે.
તો આ પડકારજનક પુસ્તક પાછળના લેખક કોણ છે? નોર્મન ડેવિસ, એમના વિશે થોડું જણાવશો?
ચોક્કસ. નોર્મન ડેવિસ એક બહુ પ્રતિષ્ઠિત બ્રિટિશ ઇતિહાસકાર છે. મૂળ વેલ્સના છે, ઓક્સફોર્ડમાંથી ભણેલા, અને લંડન યુનિવર્સિટીની જે જાણીતી સંસ્થા છે સ્કૂલ ઓફ સ્લેવોનિક એન્ડ ઇસ્ટ યુરોપિયન સ્ટડીઝ, ત્યાં લાંબો સમય પ્રોફેસર પણ રહ્યા.
પણ ઘણા ઇતિહાસકારો યુરોપ પર લખે છે, ડેવિસમાં એવી શું ખાસ વાત છે?
એમની ખાસિયત એટલે એમની મુખ્ય નિપુણતા એવા ક્ષેત્રમાં છે જેને મોટાભાગના પશ્ચિમી ઇતિહાસકારો થોડું ઓછું મહત્વ આપે છે. એ છે પોલેન્ડ અને પૂર્વ યુરોપનો ઇતિહાસ. એમનું પોલેન્ડ પરનું પુસ્તક છે ગોડ્સ પ્લેગ્રાઉન્ડ, એ તો ક્લાસિક ગણાય છે.
ઓ, એટલે પશ્ચિમના ઇતિહાસકાર હોવા છતાં એમનો ઝુકાવ પૂર્વ તરફ વધારે છે
એમ? હા, અને આ ખાલી શૈક્ષણિક ઝુકાવ નથી. હા, એમને પોલિશ, રશિયન, જર્મન આવી ઘણી યુરોપિયન ભાષાઓ આવડે છે, એટલે મૂળ સ્ત્રોતો સુધી પહોંચી શકે છે. એમના પત્ની પોલિશ છે અને એમણે પોતે પોલેન્ડમાં ઘણો સમય વિતાવ્યો છે.
અચ્છા,
એટલે યુરોપને ખાલી લંડન કે પેરિસથી નથી જોતા, એ વોર્સો, કીવ કે પ્રાગના દ્રષ્ટિકોણથી પણ જુએ છે. આ જે પૂર્વ તરફથી દ્રશ્ય છે ને, એ જ એમને યુનિક બનાવે છે.
આ ખરેખર રસપ્રદ છે. જાણે ઇતિહાસને કોઈ જુદા જ ખૂણેથી જોવાની કોશિશ. તો આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? તે શું સાબિત કરવા માંગે છે એમ કહી શકાય?
જો, પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય છે યુરોપના ઇતિહાસનું પુનર્મૂલ્યાંકન કરવું. પેલી સદીઓથી ચાલી આવતી પશ્ચિમી કેન્દ્રિત માન્યતા છે ને, એને તોડવી. ડેવિસની મુખ્ય દલીલ એ છે કે ભાઈ, યુરોપનો સાચો અને પૂરો ઇતિહાસ સમજવો હોય તો મધ્ય અને પૂર્વ યુરોપના દેશો જેમ કે પોલેન્ડ, યુક્રેન, બાલ્કન્સ, રશિયા, એ બધાના અનુભવો, એમની સંસ્કૃતિ, એમના રાજકીય વિકાસને કેન્દ્રમાં લાવવા જ પડે.
એટલે એમ નહીં કે પશ્ચિમી ઇતિહાસમાં પૂર્વના થોડા પ્રકરણો ઉમેરી દીધા એટલે પત્યું?
ના ના, બિલકુલ નહીં. આખી વાત જ એ છે, એ માત્ર થોડા તથ્યો ઉમેરવાની વાત નથી, આ તો આખું જે ઐતિહાસિક માળખું છે ને, એને જ પુનર્રચિત કરવાની વાત છે.
આ તો મોટી વાત કહેવાય.
હા, ડેવિસ કહે છે કે આ વિસ્તારો યુરોપની પરિધિ પર નથી પણ યુરોપના હૃદયનો ભાગ છે. દાખલા તરીકે પેલી પોલિશ લિથુઆનિયન કોમનવેલ્થની વાત કરી, એક સમય યુરોપનું સૌથી મોટું રાજ્ય હતું એ, પણ આપણા પશ્ચિમી ઇતિહાસના પુસ્તકોમાં ભાગ્યે જ એની નોંધ મળે.
સાચી વાત છે, મેં પણ એના વિશે બહુ ઓછું સાંભળ્યું છે.
બરાબર ને? અને એવી જ રીતે બાયજન્ટાઇન સામ્રાજ્ય એટલે કે પૂર્વીય રોમન સામ્રાજ્ય, પશ્ચિમી રોમન સામ્રાજ્ય પડી ભાંગ્યું એ પછી પણ હજાર વર્ષ ટકી રહ્યું. આ બધું યુરોપની મુખ્ય કથાનો જ ભાગ છે જેને આપણે સાઇડમાં મૂકી દીધો છે.
આ પુસ્તક કેટલો સમયગાળો આવરી લે છે? ક્યાંથી શરૂ થાય છે?
ઓહો, ઘણો લાંબો. પ્રાગૈતિહાસિક કાળથી શરૂ કરીને છેક 1990ના દાયકામાં જ્યારે સોવિયેટ સંઘનું પતન થયું ત્યાં સુધી, હજારો વર્ષનો ઇતિહાસ. અને એમાં ખાલી રાજા મહારાજાને યુદ્ધો જ નથી, સંસ્કૃતિ, ધર્મ, વિજ્ઞાન, ભાષા, કળા, સામાન્ય લોકોનું જીવન, બધું જ છે.
ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિચારો અને પ્રકરણોમાં થોડા ઊંડા ઉતરીએ. આટલું મોટું પુસ્તક છે, ટૂંકમાં સમજવું તો અઘરું જ છે, પણ કયા મુદ્દાઓ એવા છે જે ખરેખર આપણી સમજને પડકારે છે? શરૂઆત ક્યાંથી થાય છે?
ડેવિસની એક મજાની વાત એ છે કે એ દરેક પ્રકરણને એક લેટિન શબ્દનું શીર્ષક આપે છે. શરૂઆત થાય છે પેનિન્સ્યુલાથી, એટલે કે દ્વીપકલ્પ.
દ્વીપકલ્પ,
હા, એ યાદ અપાવે છે કે યુરોપ ભૌગોલિક રીતે કોઈ અલગ ખંડ નથી, એ તો યુરેશિયાનો પશ્ચિમી છેડો, એક દ્વીપકલ્પ છે. અને શરૂઆતની જે માનવ સંસ્કૃતિઓ હતી એ આખા વિસ્તારમાં ફેલાયેલી હતી.
પછી ગ્રીસ અને રોમની વાત આવે છે, હેલાસ અને રોમા. આમાં શું નવું છે? આપણે તો સ્કૂલમાં ભણ્યા જ છીએ કે યુરોપનો પાયો ગ્રીસ અને રોમે નાખ્યો.
હા, ભણ્યા છીએ, પણ ડેવિસ એને જરા જુદી રીતે જુએ છે. ગ્રીક સંસ્કૃતિ ખાલી એથેન્સ પૂરતી ન હતી, એ છેક કાળા સમુદ્ર સુધી ફેલાયેલી હતી અને એનો પૂર્વ સાથે બહુ ગાઢ સંબંધ હતો. અને રોમન સામ્રાજ્ય વિશે એ સૌથી મોટો ધડાકો એ કરે છે કે ઈસવીસન 476માં ફક્ત પશ્ચિમી સામ્રાજ્યનું પતન થયું હતું.
ફક્ત પશ્ચિમી?
હા, પૂર્વીય રોમન સામ્રાજ્ય, જેને આપણે બાઇઝેન્ટાઇન સામ્રાજ્ય કહીએ છીએ, જેની રાજધાની કોન્સ્ટન્ટિનોપલ હતી, એ તો બીજા 1000 વર્ષ, લગભગ 1453 સુધી ધમધમતું રહ્યું.
1000 વર્ષ! આ વાત પર આપણે ખરેખર બહુ ઓછું ધ્યાન આપીએ છીએ. એવું જ લાગે કે જાણે રોમ પડ્યું એટલે બધું પતી ગયું.
બરાબર. અને આ બાઇઝેન્ટાઇન સામ્રાજ્ય એ પૂર્વ યુરોપ અને રશિયાના વિકાસ માટે અને પછીથી પશ્ચિમના પુનરુજ્જીવન માટે પણ બહુ જ મહત્વનું હતું. આ જ પૂર્વ પશ્ચિમના વિભાજનની શરૂઆત હતી જે ડેવિસના પુસ્તકમાં કેન્દ્રમાં છે.
રોમના પતન પછીના યુગને આપણે સામાન્ય રીતે અંધકાર યુગ કહીએ છીએ. ડેવિસ એના વિશે શું કહે છે?
એ તો અંધકાર યુગ શબ્દ વાપરવાની જ ના પાડે છે. ચોથા પ્રકરણનું શીર્ષક જ છે ઓરિગો, એટલે કે મૂળ.
મૂળ,
હા. ડેવિસ કહે છે કે આ અંધકાર નહોતો, પણ યુરોપના નવા સ્વરૂપના મૂળ નંખાવાનો સમય હતો. પશ્ચિમમાં નવા જર્મેનિક રાજ્યો બન્યા એ સાચું, પણ પૂર્વમાં શક્તિશાળી બાઇઝન્ટાઇન સામ્રાજ્ય હતું જ અને નવા સ્લેવિક રાજ્યો જેમ કે કિવન રૂસ ઉભરી રહ્યા હતા. આખો યુગ સ્થળાંતરનો હતો, ખ્રિસ્તીયાને ઇસ્લામના ફેલાવાનો હતો, એટલે પશ્ચિમ માટે કદાચ થોડો મુશ્કેલ સમય હશે, પણ આખા યુરોપ માટે આ નવસર્જનનો યુગ હતો.
બાપરે, આ દ્રષ્ટિકોણ તો આખો વિચાર જ બદલી નાખે છે. હવે મધ્યયુગ અને પુનરુજ્જીવન પર આવીએ. શું અહીં પણ પૂર્વ યુરોપની ભૂમિકા એટલી જ મહત્વની છે?
ચોક્કસપણે. મધ્યયુગ મીડિયમમાં, જ્યારે પશ્ચિમમાં પેલી સામંતશાહી અને પોપનું શાસન હતું, ત્યારે પૂર્વમાં બાઇઝન્ટાઇન સંસ્કૃતિ અને કિવન રૂસ જેવા રાજ્યો ખૂબ સમૃદ્ધ હતા. અને 14મી સદીમાં જ્યારે પ્લેગ, પેસ્ટિસ એટલે કે બ્લેક ડેથે આખા યુરોપને હચમચાવી નાખ્યો, ત્યારે પૂર્વમાં મોંગોલ આક્રમણ થઈ રહ્યા હતા અને ખાસ કરીને પેલી પોલિશ લિથ્યુનિયન કોમનવેલ્થનો ઉદય થઈ રહ્યો હતો.
હા, તમે જેની વાત કરી હતી.
હા, આ કોમનવેલ્થ યુરોપનું એક બહુ મોટું, બહુ સાંસ્કૃતિક અને પ્રમાણમાં ધાર્મિક રીતે સહિષ્ણુ રાજ્ય હતું, પણ પશ્ચિમી ઇતિહાસમાં એ લગભગ ભૂલાઈ જ ગયું છે.
અને પુનરુજ્જીવન, રેનાટીઓ, એ તો આપણે ઇટાલીની દેન જ ગણીએ છીએ, નહીં?
ડેવિસ કહે છે કે હા, ઇટાલી કેન્દ્ર હતું, પણ એ માત્ર ઇટાલિયન ઘટના નહોતી. 1453માં જ્યારે ઓટોમન તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીત્યું, ત્યારે શું થયું? ઘણા ગ્રીક વિદ્વાનો પશ્ચિમ તરફ ભાગી ગયા. એ લોકો પોતાની સાથે પ્રાચીન ગ્રીક જ્ઞાન, હસ્તપ્રતો બધું લઈ ગયા અને એ જ્ઞાને પશ્ચિમના પુનરુજ્જીવનને જબરદસ્ત વેગ આપ્યો. એટલે એમ સમજો કે પૂર્વના પતને પશ્ચિમના પુનર્જન્મમાં મદદ કરી.
વાહ, ફરીથી આંતરસંબંધોની વાત આવી. એવું લાગે છે કે ડેવિસ વારંવાર આ પૂર્વ પશ્ચિમના જોડાણ પર, એમના આદાન પ્રદાન પર ભાર મૂકે છે.
બરાબર.
20મી સદી, જેને ડેવિસ ટેનેબ્રા એટલે કે અંધકાર કહે છે, તેના વિશે શું? એ તો આપણા માટે વધુ પરિચિત સમય છે.
હા, પણ આ પ્રકરણ 1914 થી 1945 કદાચ સૌથી વધુ હૃદયદ્રાવક છે. ડેવિસ 2 વિશ્વયુદ્ધોને એક યુરોપિયન ગૃહયુદ્ધ તરીકે જુએ છે. તે સર્વાધિકારવાદ એટલે કે સામ્યવાદ, ફાસીવાદ, નાઝીવાદ અને હોલોકોસ્ટની જે ભયાનકતા છે એનું વર્ણન કરે છે. પણ અહીં તે ખાસ ધ્યાન દોરે છે પૂર્વ યુરોપના બ્લડલેન્ડ્સ પર.
બ્લડલેન્ડ્સ?
હા, પોલેન્ડ, યુક્રેન, બાલ્ટિક દેશો. ડેવિસ ભારપૂર્વક કહે છે કે આ પ્રદેશોએ હિટલર અને સ્ટાલિન બંનેના શાસન હેઠળ જે અત્યાચારો સહન કર્યા એ અકલ્પનીય હતા, પશ્ચિમ યુરોપના અનુભવ કરતાં ક્યાંય વધારે. પશ્ચિમી ઇતિહાસ ઘણીવાર આ બ્લડલેન્ડ્સની જે પીડા છે તેને ઓછી આંકે છે.
ઓ, અને અંતે શીતયુદ્ધનો સમયગાળો, ડિવિઝા એટ ઇનડિવિઝા, એટલે કે વિભાજિત અને અવિભાજિત, યુરોપનું વિભાજન અને પછી પુનઃ એકીકરણ.
બરાબર. પહેલો આયન કર્ટન પડ્યો અને યુરોપ બે ભાગમાં વહેંચાઈ ગયું. ડેવિસ પૂર્વ યુરોપના સંઘર્ષો, હંગેરી 1956, ચેકોસ્લોવાકિયા 1968, બર્લિનની દિવાલનું પતન, સોવિયત સંઘનું વિઘટન, આ બધી વાત કરે છે. પુસ્તક યુરોપના પુનઃએકીકરણ સાથે પૂરું થાય છે, પણ એક સવાલ છોડી જાય છે. શું યુરોપ ખરેખર એક થયો છે? અને ભવિષ્ય શું છે? અનિશ્ચિત.
આટલી બધી ચર્ચા પછી જો આપણે આ મોટા પુસ્તકના મુખ્ય સંદેશાઓને તારવવા હોય તો શું કહી શકાય? કયા મુખ્ય વિચારો છે જે ડેવિસ વાચકો સુધી પહોંચાડવા માંગે છે?
સૌથી પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ તો એ જ છે, પેલી પશ્ચિમી કેન્દ્રિતતાથી મુક્તિ મેળવો. યુરોપનો ઇતિહાસ ખાલી પશ્ચિમનો નથી, પૂર્વ અને મધ્ય યુરોપ એના અભિન્ન અંગ છે. એમના વગર યુરોપની સાચી તસવીર મળે જ નહીં.
બીજો મુદ્દો એ કે યુરોપ પોતે જ એક સતત બદલાતો વિચાર છે, સ્થિર નથી.
બરાબર. યુરોપ કોઈ ભૌગોલિક રીતે નક્કી થયેલું કે સાંસ્કૃતિક રીતે એકધારું યુનિટ નથી. એની સીમાઓ, એની ઓળખ, એના વિચારો, ગ્રીક ફિલોસોફીથી લઈને ખ્રિસ્તી ધર્મ, જ્ઞાન પ્રકાશ અને આધુનિક સંઘર્ષો સુધી, એ બધું સતત બદલાતું રહ્યું છે. એ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે.
અને ઇતિહાસ કોઈ સીધી લીટીમાં નથી ચાલતો, એ પણ એક મહત્વનો સંદેશ લાગે છે, નહીં?
હા, બિલકુલ. ડેવિસ ઇતિહાસની અનિશ્ચિતતા પર, અણધાર્યા વળાંકો પર ભાર મૂકે છે. ઇતિહાસ કોઈ પ્રગતિની ગેરંટીવાળી યાત્રા નથી. તક, અકસ્માત, નિર્ણાયક ક્ષણો, આ બધું બહુ મહત્વનું છે. આ આપણને ભૂતકાળને વધુ વાસ્તવિક રીતે જોવામાં મદદ કરે છે.
અને એ પણ કે યુરોપ ભલે ગમે તેટલું વહેંચાયેલું કેમ ન લાગે, અંદરખાને તે હંમેશા જોડાયેલું રહ્યું છે.
ચોક્કસ. પૂર્વની ઘટનાઓની અસર પશ્ચિમ પર અને પશ્ચિમની પૂર્વ પર હંમેશા પડી છે, ભલે તે મોંગોલ આક્રમણ હોય, ઓટોમન સામ્રાજ્યનો દબાણ હોય કે પછી વૈચારિક ક્રાંતિ હોય. યુરોપ એકબીજા સાથે જોડાયેલું તંત્ર છે. અને છેલ્લે જે વાત મને ખૂબ સ્પર્શી રહી તે છે યુરોપના દ્વિવારસાની વાત.
દ્વિવારસો,
કળા, લોકશાહીના વિચારો. તો બીજી તરફ ભયાનક અત્યાચારો પણ છે. યુદ્ધો, જાતિવાદ, હોલોકોસ્ટ. ડેવિસ કહે છે કે આ બંને સત્ય છે. આપણે એકને સ્વીકારીને બીજાને નકારી ન શકીએ.
વાહ, આ પુસ્તકમાં ખરેખર એવા ઘણા વિચારો છે જે આપણને અટકાવીને વિચારવા મજબૂર કરે છે. શું આપણે એવા કેટલાક ધારદાર વિચારો કે જે અવતરણો જેવા યાદ રહી જાય તેના પર નજર કરી શકીએ જે આ પુસ્તકનો સાર આપે?
ચોક્કસ. જેમ કે એક વિચાર જે મને બહુ ગમ્યો એ ડેવિસના શબ્દો નથી પણ એમના પુસ્તકનો સાર છે. પશ્ચિમી સંસ્કૃતિ, વેસ્ટર્ન સિવિલાઇઝેશન શબ્દ પોતે જ ભ્રામક છે. ખાસ કરીને શીત યુદ્ધ પછી એ વધારે વપરાતો થયો. પણ એ ખરેખર યુરોપનું કૃત્રિમ વિભાજન કરે છે અને અડધા ખંડના વારસાને ઓછો મહત્વનો ગણે છે. આ બતાવે છે કે ઇતિહાસના વર્ણનો પણ રાજકારણથી કેટલા પ્રભાવિત હોય છે.
આ તો ખરેખર વિચારવા જેવું છે. બીજો કોઈ આવો વિચાર?
બીજો એક યુરોપની ઓળખ રહેશે છે. યુરોપ ક્યાં પૂરું થાય છે એ સવાલ જ ખોટો છે. યુરોપ ક્યારેય ચાર દિવારોવાળું મકાન નહોતું. એ તો વિચારો, ધર્મ અને શક્તિના પ્રવાહો સાથે સતત પોતાની જાતને વ્યાખ્યાયિત કરતું રહ્યું છે.
એની કોઈ ફિક્સ્ડ બોર્ડર નથી.
અને પ્રગતિના ખ્યાલ વિશે જે તમે કહ્યું,
હા,
એના પર ડેવિસ બહુ સ્પષ્ટ છે. યુરોપનો ઇતિહાસ માત્ર પ્રગતિની સીધી લીટી નથી. જેટલા પગલાં તર્ક અને સ્વતંત્રતા તરફ ભરાયા છે, એટલા જ કૂદકા બર્બરતાને અત્યાચાર તરફ પણ મરાયા છે. જે ખંડે સિમ્ફની ઓર્કેસ્ટ્રા બનાવ્યું તેણે જ ઓશ્વિટ્સ પણ બનાવ્યું. આ જે વિરોધાભાસ છે ને યુરોપના વારસાનો, એને ઉજાગર કરે છે.
અને વિવિધતા વિશે શું કહ્યું હતું?
હા, એક બહુ જ સુંદર વિચાર. યુરોપની વિવિધતા તેની નબળાઈ નથી પણ તેની તાકાત છે. અને આની સાથે જ જોડાયેલો બીજો વિચાર, યુરોપ તેના કેન્દ્રો જેટલું જ તેની પરિધિઓનું ઉત્પાદન છે. એટલે કે જે પ્રદેશોને આપણે છેવાડાના કે બાહ્ય ગણીએ છીએ તે ખરેખર કેન્દ્ર જેટલા જ મહત્વના છે.
આ બધા વિચારો ખૂબ જ પ્રભાવશાળી છે અને ચોક્કસપણે વિચારતા કરી મૂકે તેવા છે. પણ આ બધું જ જ્ઞાન, આટલી ઊંડી ચર્ચા આજના સામાન્ય માણસ માટે, આપણા શ્રોતાઓ માટે વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? પ્રેક્ટિકલી?
ઓહો, ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે. પહેલું તો આપણે જે આંતરરાષ્ટ્રીય સમાચારો જોઈએ છીએ, વાંચીએ છીએ, એને સમજવામાં. અત્યારે યુક્રેન યુદ્ધ કેમ ચાલી રહ્યું છે? પોલેન્ડ અને યુરોપિયન યુનિયન વચ્ચે વારંવાર તણાવ કેમ થાય છે? બાલ્કન્સમાં હજી પણ કેમ અસ્થિરતા છે? રશિયા સાથેના સંબંધો આટલા જટિલ કેમ છે? આ બધા પ્રશ્નોનો મૂળિયા ઇતિહાસમાં છે, અને ડેવિસનો જે પૂર્વ કેન્દ્રિત દ્રષ્ટિકોણ છે ને, એ આ બધું સમજવા માટે બહુ મહત્વની ચાવી પૂરી પાડે છે.
એટલે કરંટ અફેર્સને સમજવામાં મદદ મળે. બીજું,
કદાચ આપણી વિચારવાની રીત પર પણ અસર કરે. બરાબર, ક્રિટિકલ થિંકિંગ. આ પુસ્તક આપણને વિવેચનાત્મક રીતે વિચારતા શીખવે છે. તે શીખવે છે કે ઇતિહાસ કેવી રીતે લખાય છે, કોની વાર્તા કહેવાય છે, કોની દબાવી દેવાય છે. એટલે આપણે જે પણ માહિતી વાંચીએ કે સાંભળીએ તેના પર સવાલ ઉઠાવતા શીખીએ કે ભાઈ આ વાત કોણ કહી રહ્યું છે, એમનો એજન્ડા શું છે, શું કોઈ બીજો એંગલ છે. આ સ્કિલ તો જીવનમાં બધે જ કામ લાગે નહીં?
સાચી વાત. અને કદાચ પોતાની ઓળખ અને બીજાની સંસ્કૃતિ વિશેની સમજ પણ વધુ ઊંડી બને.
ચોક્કસ. આ પુસ્તક બતાવે છે કે યુરોપિયન જેવી ઓળખ પણ કેટલી જટિલ અને બહુ સાંસ્કૃતિક છે. કોઈ પણ ઓળખ એકદમ સરળ નથી હોતી. આ આપણને બીજા સમુદાયો અને સંસ્કૃતિઓ પ્રત્યે વધુ આદર અને સમજ કેળવવામાં મદદ કરે છે. પેલો વિચાર કે વિવિધતા એ સમસ્યા નથી પણ સમાજની તાકાત છે, એ વધુ મજબૂત બને છે. અને છેલ્લે એક ચેતવણી પણ છે. ખાસ કરીને 20મી સદીનો ઇતિહાસ એ બતાવે છે કે કેવી રીતે ભણેલા ગણેલા સંસ્કારી ગણાતા સમાજો પણ નફરત અને આંધળા રાષ્ટ્રવાદના પ્રચાર હેઠળ આણીને ભયાનક કૃત્યો કરી શકે છે. આ ઇતિહાસ આપણને હંમેશા જાગૃત રહેવાની અને માનવીય મૂલ્યોને જાળવી રાખવાની યાદ અપાવે છે.
ખરેખર આ પુસ્તક માત્ર ભૂતકાળ વિશે નથી, પણ વર્તમાનને સમજવા અને કદાચ ભવિષ્યને વધુ સારું બનાવવા માટે પણ ઘણું ઉપયોગી છે. તમારા માટે વ્યક્તિગત રીતે આ પુસ્તક વાંચ્યા પછી કે એના પર વિચાર કર્યા પછી સૌથી મોટો બોધપાઠ કે કોઈ આશ્ચર્યજનક વાત શું રહી?
મારા માટે સૌથી મોટું આશ્ચર્ય, અથવા કહો કે શીખ, એ જાણવું હતું કે પોલિશ લિથુનિયન કોમનવેલ્થ જેવું આટલું મોટું, આટલું મહત્વનું રાજ્ય એ ઇતિહાસના પાણાઓમાંથી લગભગ ભૂસાઈ જ ગયું છે. આપણા સામાન્ય જ્ઞાનમાંથી એ બતાવે છે કે આપણી જાણકારી કેટલી અધૂરી, કેટલી પક્ષપાતી હોઈ શકે છે. સાચે જ, આ પુસ્તકે યુરોપ વિશેની મારી આખલી માનસિક છબી જ બદલી નાખી.
અને મારા માટે પેલો વિચાર કે યુરોપની ઓળખ કોઈ પથ્થર પરની લકીર નથી, પણ એ સતત બદલાતી, વિકસતી રહે છે, અને એની જે વિવિધતા છે એ જ એની ખરી તાકાત છે, એ વાત બહુ પ્રભાવશાળી રહી. અને હા, ઇતિહાસ ખરેખર કેટલો અણધાર્યો હોઈ શકે છે, કશું નક્કી નથી હોતું, એ પણ સમજાયું.
તો આ ચર્ચાના અંતે કદાચ શ્રોતાઓ માટે એક નાનો વિચાર મૂકી શકાય. શું આપણે આપણા પોતાના દેશ કે સમાજના ઇતિહાસને પણ આવી જ રીતે એક નવા દૃષ્ટિકોણથી જોઈ શકીએ? શું આપણા ઇતિહાસના જે વર્ણનો છે એમાં પણ કોઈ અવાજો, કોઈ દૃષ્ટિકોણ, કોઈ સમુદાયો હાશિયામાં ધકેલાઈ ગયા છે? કયા પૂર્વગ્રહો આપણી સમજને આકાર આપી રહ્યા છે? વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.